મદમસ્ત યુવાની નિશિક્ષા ગઢપણને મળે એ ન્યાય નથી. તોફાન થયું છે મધદરિયે, સપડાય કિનારો શા માચે. પણ થાય છે એવું એક વૃદ્ધ જીવનની સંધ્યા ઢળેલી, ચલતે ચલતે મેરે પગ હારે આઈ જીવન કી શામ, કબ લોગે ખબર મોરે રામ. એ વિચારોમાં વિચારોમાં વિષાદી હૃદયે સૂતો વૃદ્ધ. પણ સૂતો એટલે એને એક સ્વપ્ન આવ્યું. અને સ્વપ્ન કઈ જાતનું આવ્યું કે આમ નજર નાખો ત્યાં સુધી સમુદ્ર હતો અસીમ, અને આ તરફ એને કિનારે રેતીનો કિનારો હતો. પણ એ નજર તમારી પહોંચે ત્યાં સુધી રેતીનો કિનારો ને આમ સમુદ્ર. અને એમાં વૃદ્ધે જોયું તો રેતીમાં આમ બે પગલા પડ્યા આવતા. એટલે ખુશ થયા કે આ મારી જીવન યાત્રા છે, અને જીવન યાત્રા હું જોઈ રહ્યો છું. ત્યાં તો પડશે બીજા બે પગલા મીડિયા પડવા. એટલે વૃદ્ધને ઈચ્છીને આનંદ થયો કે આ જીવન યાત્રામાં હું એકલો નથી, ઈશ્વરે મારી સાથે છે. એટલે એનો એને ખૂબ આનંદ થયો. અનાથ કોણ હૈ યહાં ત્રિલોકનાથ સાથ હૈ, દયાલુ દીન બંધુ કે બડે વિશાળ હાથ હૈ. તો જીવન યાત્રા એમને અમે જોયા કરતો. પણ આ તો જિંદગી છે, ખુશી કે સાથ દુનિયા મેં હજારો ગમ ભી હોતે હૈ, જહાં બજતી હૈ શહનાઈ વહાં માતમ ભી હોતા હૈ. જે ઘરેથી ફૂલે કો નીકળ્યું હોય પણ સ્મશાન યાત્રા અહીંયાથી જ નીકળે. સાજાણ દીક્ષો બજારમાં વો તો ચાર જનો કે ખાંસજી, જિંદગી મેં ગુસ્તાખી કરેંગે એક બાર, યારો સબ પૈદલ ચલેંગે હમ જનાજે કે સવાર. અને જહાં મેં જબ તલક યારો હમારા જિસ્મ મેં દમ હૈ, કભી હંસના કભી રોના કભી શાદી કભી ગમ હૈ. તો જંજાવા તો જાગ્યા ને તોફાનો સર્જાણા, આંધીઓ ઉઠે ને ધૂંધળું થઈ ગયું વાતાવરણ ચારે તરફ, ને મેઘલી રાત થઈ ગઈ, મુશળધાર વરસાદ મીંડ્યો વરસવાને, એમાં આમ વીજળીના ઝબકારા થયા અને વૃદ્ધનું ધ્યાન ગયું રેતી માથે. બે જ પગલા પડતા હતા, બે પગલા બંધ થઈ. બહુ દુઃખી થયો એને, પ્રાર્થના કરી ઈશ્વરને કે મારો કસોટીનો કાળ હતો ત્યારે જ તે તારો સાથ મને છોડી દીધો. તારી સૌથી વધુ મને જરૂર હતી ત્યારે ભગવાન તે મને તર છોડી દીધો. એટલે પરમાત્માએ કીધું કે વત્સ, મેં તને ચાહ્યો છે એટલે હું તને તર છોડી ન હકું. તારા દુઃખના કાળમાં તું બેભાન થઈ ગયો હતો, મેં તને ખંભે ઉપાડી લીધો. બે પગલા તું જોતો એ તારા નહોતા, એ તો મારા હતા. જીવનમાં જ્યાદી એવું લાગે કે સૌએ સાથ છોડી દીધો ત્યારે એવું નથી ભાઈ, ત્યારે ઈશ્વરનો સાથ મળી રહે છે. એને અરવિંદ ઘોષ એમ કહેતા હો કે થાક્યા પછી જે હાલે છે ને એને ઈશ્વર મદદ કરે. કંઈક લીધા કંઈક દીધા બધા હિસાબ બાકી છે, કર્યા કાળા અને ધોળા બધાનું વ્યાજ બાકી છે. કર્યું બહુ પાપ આ છે, થવાનું પુણ્ય બાકી છે. હજુ ચેતાય તો ચેતો, જિંદગી થોડી બાકી છે. કર્યું પ્રયાણતા સાચ્યા, સીધા ચઢાણ તો બાકી છે. લથડિયા ખાય કાં કાયા, હજુ તો મોત બાકી છે. જીવતરની આખી આ વાસ્તવિકતા છે. અને અમારું ગામ જે છે ને, ત્યાંથી પાત્રો એટલા બધા મળે છે કે હજી બીજા કોઈ ગામ તપાસ કરવાની જરૂર નથી. આ મથુરની હું જે વાત કરું છું, અમારે મથુર છે, એક જીવલો છે, એક જાદવજી છે. જાદવજી દેસાઈ સાહેબની ઓફિસમાં પટાવાળો કે સાહેબે કીધું મહેમાન આવ્યા છે પાણી લે, ચાર ગ્લાસમાં માંગળા બોલીને લાવ્યો. હું ક્યાંક લ્યો સાહેબ. સાહેબ કે જે મંગાવવું એ ટ્રેમાં તારે લાવવું. સાહેબ બાર બુટ પોલીશ માટે જોડા લઈને આવેલા. અને જાદવજીને કીધું જા લે, તો ટ્રેમાં લઈને આવ્યો. આવો મૂરખ. અને અમારે જીવલો એવો ખેપાની, કાનજીનો બળદ માંદો પડ્યો. તે કાનજી એવો જીવલા પાય, પેલા તારો બળદ માંદો પડ્યો તો તે શું કર્યું તું? જીવલોક કાં શેઠ પાયું ને કાનિયા એવડે આવડો મોટો શીશો લીધો બળદના ગળામાં વાળ્યો ઊંચો ડગ 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 છે શીશો પૂરો થયો અને બળદ બહુ જ નીચે પડ્યો અને પ્રજા ભેગો જ મરી ગયો. એટલે આને કીધું કાનજી જોડા જોડાયો જીવલા પાણી પેલા જીવલા મેં ટ્રાન્સલેટ કર્યું તો મારો બળદ મરી ગયો જીવલો કે મારો મરી ગયો. અરે પણ એ ક્યાં કીધું કેમ નહી તો કે છે એ ક્યાં પૂછ્યું તું. એટલે આ તો આ બીજું પાત્ર છે. આવા પાત્રો દાખલા તરીકે આવા ઘણા છે. અમારો બહાદુર એક મિત્ર છે એનું નામ બહાદુર છે પણ 11:30 થાય ને એટલે ઘરે મૂકવા જવો પડે. અંગ્રેજી બોલે પાછો આવડે કે ન આવડે સગવડતા હોય અગવડતા હોય ને એમને ડિફિકલ્ટી કહેવાય એટલી એને ખબર છે. એ સગવડતાની ડિફિકલ્ટી કહેવાય. અને આ જાદવજી દેસાઈ સાહેબની ઓફિસમાં હું બેઠેલો એમાં સાહેબ વળી મને સમજાવતા કે ચિંતા એ આપણી અજ્ઞાનતાની કુદરતે કરેલી શિક્ષા છે. સાહેબ વળી કાગળ વાંચતા જાય ને એમાં એક તાર આવ્યો વાંચવામાં કે સાહેબ વાંચતા વેચ મીંડ્યા રોવા એવા મીંડ્યા રોવા મને ફાળ પડી. મેં કે શું થયું મારી બા કે ગુજરી ગયા. હારે કરી ગયું સાહેબ મોટે જ્યાં બોલો માં ત્યાં તો મને હાથેનું નાનું પણ સાંભળે આ મોટો પરની મજા મને કડવી લાગે કાગડા એવું યાદ આવ્યું મને. અને હું વળી એને આશ્વાસન મીંડ્યો આપવા ત્યાં તો જાદવજી લોકો કાઢ્યું. શું થયું સાહેબને તો સાહેબની બા ગુજરી ગયા. જાદવજી કે મારી એ બા ગુજરી ગયા. એટલે પણ સાહેબને તો તાર આવ્યો છે. એ તો કે રજા રિપોર્ટ આજે મેં મૂક્યો છે. તેની સાહેબે વિગતવાર વાંચ્યું અને કે તારી બા ગુજરી ગયા. મેં કીધું સાહેબ આ તમે સમજાવતા ને ચિંતા એ આપણી અજ્ઞાનતાની કુદરતે કરેલી શિક્ષા છે એ મને સમજાઈ ગયું. આ તમે કારણ વગરના જોયા આ અજ્ઞાન તાર પૂરેપૂરો વિગતવાર ન વાંચ્યો એ અજ્ઞાનતામાં રોયા આટલી ચિંતા. પણ જાદવજી આવો રોવડાવે ખરો સાહેબને. જીવલો વળી બે ચાર શેઠની નોકરી કરે. જાદવજી મળવા ગયો જીવલાને બે જણા બેઠા વાતું ચીતું કંઈક મજા સંભાળવા જીવના સંસ્મરણો. એમાં વળી બે ચાર શેઠ પેલા 4 વાગ્યા જીવલા ચા બનાવ્યા. એ જીવલો કે 4 વાગે ચા ન પીવો તો ક્યાં મરી જવાના છો. તમને એટલી સમજણ નથી પડતી આ મારો ભાઈબંધ આવ્યો છે મળવા આમ બે જણા વાતો કરી છે ને વચ્ચે ડબડબ કરો છો ખબરદાર જો મને કીધું છે. પણ જાદવજી તો હકાબાકા થઈ ગયો. એટલે કે તું શેઠ ને આમ ગગડાવ જીવલો કે શેઠિયાઓને તો હગડાવવા જોઈ નકર આપણને નવરાજ નો રહેવા દે. એ જાદવજીએ જઈને ઓફિસમાં પીર્યો કચરો દેસાઈ સાહેબમાં. સાહેબ કે જો હું અત્યારે ઘેર જઉં છું પછી જો કોઈ મારી ટપાલ આવે કોઈ મેસેજ આવે તો મને ઘરે પહોંચાડી દેજે છાપો મેગેઝીન જે કંઈ હોય લેતો આવજો. તો જાદવજી એક દી ટપાલ ના વાંચો તો ક્યાં ખાટું મળું થઈ જવાનું. અને છાપા બાપા તો વાંચી લેજો કોકના મને તો ટેમ હોય તો આવું. અને સાહેબ ને એમ શું મારો આ ચીબડામાંથી વરાળો નીકળવા માંડે. દેસાઈ સાહેબે લાખો એક વર્ગ જો કાઢી મૂક્યો નોકરીમાં. એ જાદવજી એવો જીવલા પછી એટલે મેં રોફ કર્યો કે પણ મને તો નોકરીમાં કાઢી મૂક્યો. એ જીવલો વળી કે ભલામાં જોઈ વિચારીને કરવું જોઈએ ને આ 2-4 શેઠ તો બેરા છે. Ha 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 ha! વેચન જે થાવ નરજમ ડેરા અને આ જીવલો એની સામું જોવે નહીં, મારો બોલ્યા કરે એટલે ઓલાને ખબર પડે નહીં. મેં કહ્યું ઓછ ફોફડે એ ખબર પડે ને, પાસે એ કહેતો છે હું તારાની સામું ન જોઉં. હવે આમ અમશે અમશો ઓલાને હેરાન કર્યો. આ જીવલો જેલમાં પડ્યો છે તો એને સુપ્રિન્ટેન્ડન્ટ વળી કીધું કે આ બધાના હગા એ મળવા આવે છે, તને કેમ કોઈ નથી મળવા આવતા? જીવલો કે શું મળવા આવે, બધા અહીંયા જ છે, હું જીવો છું સુરેન્દ્રનગર જેલમાં, જામનગર જેલમાં, અને અહીં સાબરમતી જેલમાં પ્રોગ્રામ આપવા ગયો હતો. પણ આમ ઓડિયન્સ ગોઠવાનું, આમ આવે મોટી મોશન, ઓલા ચોકડા વાળા પહેરીને બેઠા આમ બધા, નોખી જાતનો આખો હતો માહોલ. અને મેં વાતો કરી, કેદીઓ ભારે રાજી થયા. એકવાર એવું બન્યું કે શેફની તિજોરી ખુલેલી કોઈ વાત, તે કોકે સલાહ આપી કે ભાઈ આ જેલમાં જુઓ ને કદાચ જાણકાર નીકળે એનો કોઈ, એ કેદીને બોલાવી જાય, ખોલી દઉં કે એમાં શું. એને ગમે એ કરામત કરી તિજોરી ખોલી દીધી. શેઠ બહુ રાજી થયો, એ કે બોલો હું તમને શું ઇનામ આપું? તો કે પહેલી વાર મેં આ તિજોરી ખોલી તી 10,000 મળ્યા હતા, અત્યારે જે દેવ હું ગયો. એટલે આવી વાતો કરીને કેદી એવા રાજી થયા ને, મને ઘરે ન જવા દે. મારા જન્મચીપના કેદી એવા મળો મને, તમારા જે આવ્યો હોય ને તો સજા આટલી વહમી ન લાગે. અને હમણાં તો મને અહીંયા સ્વામિનારાયણ ગુરુકુળ છે ને, ત્યાં મારો કાયમી ઉતાર અમદાવાદમાં, સંતોનું સાનિધ્ય, મંદિરનું પવિત્ર વાતાવરણ, પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા છે, એટલે મને અહીંયા આનંદ આવે. ઘણી વાર એવું થાય કે અહીં 3-4 દિવસ રોકાવાનું હોય, દૂરદર્શનનું વળી રેકોર્ડિંગ હોય, બીજે દી કેસેટનું હોય ને, પાછો વળી પ્રોગ્રામ હોય ને, તો હું રોકાઈ જાઉં. એકવાર સવારમાં આ લોકો તો વહેલા ઉઠી જાય, 5 વાગ્યામાં મંદિરની આરતીની શરૂઆત થઈ, તો હું ઉઠી ગયો છું, હું ફરવા નીકળી પડ્યો. તો સરખેજ સુધીનો રોડ જે છે ને દૂરદર્શન પાઇન, અહીંયા હું રસ્તામાં ચાલ્યો જતો. ફેડરિક નીત્સે નામના જર્મન ફિલસોફે કીધું છે કે ઉત્તમ પ્રકારના સાચા વિચારો માણસ જયારે હાલતો હોય ને ત્યારે આવે. દુઃખી માણસો હાલે બહુ, ક્યારે આમ ઉભા થઈને હાલતા થઈ જાય ચિંતામાં એને ખબર ન હોય. ગરીબ ઘરની દીકરી હોય ને એના બેડા બહુ ઉજળા હોય, કારણ કે ચિંતામાં ચિંતામાં આમ એ ઘસ્યા જ કરે ને સાફ કર્યા જ કરે. તો હું આમ માર્યો જતો, વિચારો કરતો જતો અને નિરીક્ષણ કરતો જતો. હું તો આમને માર્યો જતો, વાણીથી મને ભટકાણો વેચણો, ઝાડું આવું મોટું શરીરને અને પેટ વકરીને બહાર નીકળી ગયેલું, રાજકારણીના ઓછા ગુંડાઓ જેમ વકરી જાય ને એમાં ઉત્તમ પ્રકારના વર્ષે, ઉત્તમ પ્રકારના ભોજનના વર્ષે પેટ ગાંછા આમ કીધામાં નહીં ગયો. શરીરનો ભાગ પેટ છે એમ તમને ન લાગે, પણ પેટની આજુબાજુ આ બધું ગોઠવાઈ ગયું. અને ઢોલિયાના પાયા જેવા જાદા પગ, હાસીની હું જ જેવો હાસ નહીં. હું એને સામું ફરીને ગયો તો મને ધ્યાન રાખતો હતો, ભાઈ તમે વાણીથી ભટકાવાનું મારે જયારે એ ચોરી એમને પાછા આગળ આવી ગયો. પણ મને કાકી હતા એ કે તમે એનો ધોખો કરશો નહીં, આ તમે તો કે રહી ગયા આગલા બે તો પડી ગયા હતા અમે. એટલે હું એમને હાલ્યો જતો, એમાં યુવાનો નીકળ્યા ને યુવતીઓ નીકળી, નાના નાના બાળકો વળી ખાલી રોડ ભાળી દોડવા માંડેલા, ઘણા ડાક્ટરો સલાહ આપે સવારમાં ફરવા જજો. એટલે ઈવડાઈ નીકળેલા, હું 30-35 વર્ષથી રોજ સાંજે લાકડી લઈને ફરવા નીકળી જાઉં. પણ હું ફરું છું એટલે મને આનંદ આવે, મારો આ નક્કર અનુભવ છે. બીજો માણસ એ જ પ્રમાણે લાકડી લઈને નીકળી પડે એને કદાચ નહીં આનંદ આવે, કારણ કે હું તો ફરું છું એટલે મને આનંદ આવે છે, ઘણા આનંદ આવે એટલે ફરવા જાય છે. એટલો ફેર પડી જાય ને, એટલી ન મેળ પડે. પણ હું આવેલો જતો હતો ને એમના વળી એક ભિક્ષુ મને જોઈને આમ સલામ કર્યો કે મેં એટલી જ સભ્યતાથી એને સલામ કર્યો. કારણ કે મને એક પ્રસંગ યાદ આવ્યો, ઇંગ્લેન્ડના એમ્પરર નીકળ્યા, એની આર્યના એક સેક્રેટરી હતા, એક ભિક્ષુ કે એમ્પરરને આમ સલામ કર્યો, તે એમ્પરરે એને આમ પાછી સલામ કર્યો. એ સેક્રેટરી કે નામદાર, આ તો ભિક્ષુક છે, એ આપને સલામ કરે, એનો અર્થ એ નહીં કે આપે એ જ રીતે એને સલામ કર્યો. એમ્પરરે બહુ સુંદર જવાબ આપ્યો કે મારા રાષ્ટ્રના એક ભિક્ષુક કરતાય સભ્યતાની બાબતમાં હું ઉતરતો છું એવું મારે નથી સાબિત કરવું. એટલે મેં વળી એને આમ સલામ કરી તો મને કે સાહેબ એક જરાક અરજી ચા પાવને. મને પહેલો તો આનંદ એ થયો કે એને મારામાં સે વિશ્વાસ મૂક્યો કે આ પાય તો પાય. એટલે મેં એને કીધું ભાઈ અરજી ચા આપો એને. તો એ વિવેકીએ તો ભિક્ષુ કહ્યો, મને કે સાહેબ તમે પીવો ને આજે. ઓલાને કીધું કે લાવ અરજી હું પીવું. એમ બે ચા પીતા એમાં વળી બીજી લારીએ ગરમા ગરમ ગાંઠિયા ઉતરતા. મેં ભિક્ષુકને કીધું નાસ્તો કરશો આજે. ચાચો એ ગળગળા જેવો થઈ ગયો. એને એમ થયું કે મારા દાતારો છે હજી દુનિયામાં, હાવ આમ નરાતાળ નથી ગયું, બધું ઉદાર માણસો પડ્યા છે. મને વળી મધના ચોરા મીંડ્યા છૂટવા, કહા લંકા પતિ લઈ ગયો, કહા કરણ ગયો કોઈ, જસ જીવન અપજસ મરણ કર દેખો સબ કોઈ, જે જસ મળ્યો એ જિંદગીમાં એમ. અને સંસ્કૃતમાં એક બહુ સારો શ્લોક છે, ભિક્ષુકા નૈવ ભિક્ષંતિ બોધયંતિ ગ્રહે ગ્રહે, દિયતામ દિયતામ લોકાહ અદાતુમ ફલમ ઇદૃશમ. ભિક્ષુકો ભીખ નથી માંગતા પણ ઘરે ઘરે બોધ આપે છે કે આપો આપો, ન આપ્યાનું અમે આ પરિણામ છે, આ નસીબ લીધું ને એનું અમે આ પરિણામ. એટલે મેં એને કીધું ભાઈ નાસ્તો કરો. તો વળી ઓલાને કીધું 50 ગ્રામ ગાંઠિયા એને દો, કાગળમાં 50 મને દો. એમે ગાંઠિયા ખાધા, માથે વળી ચા પીધી. પણ મૂંઝવણ પછી શરૂ થઈ, કારણ કે હું તો લેંગણ જગો કરીને નીકળી ગયેલો, મારે કંઈ ખર્ચકાર કરવાનું નહોતું, કોઈ ચા પીવાની નહોતી, એટલે પાકીટ વાકીટ નહીં કાંઈ. હું તો આમ જોયું ને આમ જોયું ને આમ જોયું, બહુ મૂંઝાણો. પૈસા હોય તો નીકળે ને. પણ એ ભિખારી સમજદાર હતો, મને કે સાહેબ રવા દો હું આપી દઉં. એટલે અમારા બેહીના પૈસા એને ચૂક્યો. મેં કીધું જો ભાઈ મારી હારે આવો રિક્ષામાં, તમે આ જે ચૂક્યો ને પૈસા એ તમને આપી દઉં, ઉપર હું છીએ હું તમને 10 રૂપિયા વધારાના આપું, હાલો બેસી જાઓ રિક્ષાનો. પણ મને કે સાહેબ ગાંઠિયાનો ચામાં પાડ્યો, હવે રિક્ષામાં રવા દો. મેં ઘણો એને સમજાવ્યો, હું ભાઈ હું એમને નીકળી ગયો છું અને તમે હાલો મારી આજે, હું કલાકાર છું કીધું. મને કે આ કલાકાર છો, કલાકાર વગર કોઈ ભિખારી પાસે પૈસા કઢાવી શકે? મારે ભાઈઓ કરી કીધું બોલે. અને ઘણા વર્ષ પહેલા બન્યું થયું, અહીંયા અમારે ટાઉન હોલમાં પ્રોગ્રામ હતો ને હું હાથે દાદી કાયમ બનાવી લઉં, તો ચીડી મેં જોયું તો છેલ્લામાં વાજકી ન ચડી. એટલે હું એક સ્ટોરમાં ગયો ને, મેં કીધું ભાઈ દાઢી બનાવવા માટે એક નાનકડી વાજકી આપો. તો નાનકડી વાજકી આપીને આવડો મોટો વાજકો હોય તેને આપ્યો. આજે મને કે જો જાજુ કામ રહેતું હોય તો આ રાખો. હું તેની હામ જ જોઈ ગયો. મેં કે જો જાજુ કામ નથી રહેતું, મારા પૂરતું રહે છે, અને તું જોઈ વિચારીને વાત કર, હું હેડમાસ્ટર છું, હજામ નથી. તો એ સ્ટોર વાળો મને કે તમને જોઈને ગમે એ ભૂલ થઈ જાય એવું છે. એ દિવસે નક્કી કર્યું કે વાજકી ન હોય ને એમને માર્યું જાઉં, બાકી આ ધંધો ન કરું. અમારે સિમજીભાઈ મારા ઘણા શિક્ષકોના ભણાવેલા વિદ્યાર્થીઓ ડોક્ટર થાય, કોઈના વકીલ થાય, કોઈના ઇન્જિનિયર થાય, કોપી વોપી કરીને પાસ થઈ ગયા, એ વળી પાછા રાજકારણમાં ગુંજે. પણ મારો એક વિદ્યાર્થી ગાંડો થયો, ચમનલાલ એનું નામ. પણ હું ત્રણ ચાર સારા મહેમાનો આવ્યા આમ બજાર વચ્ચે હેલે જતો હોઉં ને, એમાં ચમન વળી ઉભો રાખીને મને પૂછે, કેમ સાહેબ આજ શ્રાવણી આઠમાં નથી? આવા વિચિત્ર સવાલ પૂછે. પણ ઓલાને એમ સાહેબ શ્રાવણી લઈને નીકળતા હશે હોય ને એમ. ખીમજીભાઈ મને કીધું કે સાહેબ તમારું એક કામ પડ્યું છે. મેં કીધું બોલો. તમે કે ફરેલ માના રહ્યા ને, તમને બધા અનુભવ હોય. આપણે કે ચમનને ગાંડાની હોસ્પિટલમાં મૂકવા જાઓ, તમે આજે હો તો ઠીક, કાંઈ વાંધો નહીં. ચમનને નવરાવી દોવરાવીને કર્યો તૈયાર, હારા લુગડા પહેરાવ્યા. પહેલો ચમનને રાખ્યો, પછી હું રહ્યો મારી માઈ ખીમજીભાઈ. અને ન્યુ મેન્ટલ હોસ્પિટલમાં અમે દાખલ થયા. ડોક્ટર સાહેબે આમ ઊંચું જઈને લખાવો પેશન્ટનું નામ. એટલે ચમન મારો એવો ગંભીર સિંહ બોલ્યો કે લખો છે આ બધી રાખો. અને ડાક્ટરે લખ્યું પાછું. મને તો એવો ગુસ્સો થયો, આ તો ક્યાં દાતાની શક્તિ છે તું નામ લખાવો. ચમનને એક લાખ વળગાડી દીધો. મારું કીધું નામ લખાવે છે. ડાક્ટર સાહેબ વળી ઈશારો કર્યો કે બે જણા આવીને મારો એક એક બાવડો પકડીને ઉભા રહી. મેં કીધું સાહેબ માનવતાને ખાતર આને લઈને હું એને મૂકવા આવ્યો છું. ડાક્ટર પાછા ગંભીર સિંહ આવું કેટલાક સમયથી છે, વધુ તકલીફ અજવાળિયામાં થાય, પૂર્ણિમાનો ચંદ્ર હોય ત્યારે વધુ તકલીફ થાય છે, એવા બીજા પ્રશ્નો પૂછો. અને હું જે ગણું ને એ બધી એમાં જ લઈ. પછી તો મારી વાત કરવાનું બંધ કર્યું. વાય કિમજીભાઈ, કિમજીભાઈ ને ખંભળાય છે ઓછું, કાને ઓછું ખંભળાય ને. એમાં ડાક્ટરે એમ પૂછ્યું કે આમને કેટલાક સમયથી આવું છે, એટલે એ વળી એમ સમજ્યા કે આ કેટલા ટાઈમથી નોકરી કરે એમ પૂછે. ખીમજીભાઈ કે 20 વર્ષ સાહેબ. એ ડોક્ટર કે આથી નહીં, જૂના કેસ અમારી પાસે આવી ચૂકેલા છે. તે આને ગાંડો ને મને ડાયો સાબિત કરતા એક કલાક થઈ. પછી બીજું કામ એ નક્કી કર્યું કે આ કામ ન કરું, પાગલને કોઈ દી મૂકવા ન જાઉં. ક્યાંય દાતારી કરતા પહેલા જોઈ લેવું ખીસામાં છે કે નહીં કઈ. અને હમણાં તો મને વળી આવે છે કાગળો કે આ સમારંભમાં તમારે પ્રમુખ સ્થાન લેવાનું છે, અતિથિ વિશેષ તરીકે હાજરી આપવાની છે. એમાં એક સમારંભમાં પ્રમુખ સ્થાનનું આમંત્રણ આવ્યું અને તરત મેં સ્વીકાર લીધું. એને આનો પત્ર લખીને કહો સ્વીકૃતિ પત્ર. પછી દિવસે હું તૈયાર થઈને ન્યાય ગયો. પણ આ લખી નાખ્યા પછી કાગળ વિગતવાર વાંચ્યો ત્યાં મને ખબર પડી કે પાગલખાનાનો સમારંભ. તો ભારે કર્યું. પણ વળી મને થયું એમ કે પ્રમુખ સ્થાન તો મળે છે, પાગલખાનું તો પાગલખાનું. આમ જીવનમાં ધીરે ધીરે આગળ વધે છે. એટલે હું તો અહીંયા જઈને પહોંચ્યો અને મને કીધું. મેં કીધું ભાઈ આ સમારંભ છે ને, તેલા કે શેનો સમારંભ? અરે તમારો કાગળ છે. કીધું મને પ્રમુખ સ્થાન આપ્યું છે. તો કેમ તો હશે. બોલા કે જો ભાઈ છે તો ઘાસ છે તો ખરું. એક બે ટેબલ ગોચવાનું, માઇક લઈ આવવાનું, સેક્રેટરી બેઠાનું. એ પાગલખાનામાં તો હવે કોણ સમારંભમાં હોય, પાગલોને સામે બેસે કંઈક એના હગા હોય બેઠા. એક વળી અતિથિ વિશેષ મારા જીવન જેવો આવેલો એ બેઠો, એનો વાળો આવ્યો એટલે એને ભાષણ કર્યું કે ભાઈઓ અને બહેનો, હું એમ ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય, એની સંખ્યા ઉત્તરોત્તર વધે, એ નાનકડા બીજમાંથી મોટું વટવૃક્ષ બની આખા ગામને એની સાયામાં સમાવી લે. હવે હું વિચાર મીંડ્યો કરવા કે આની સંખ્યા વધારી નાને શું કરવું. પછી સેક્રેટરીને કીધું, ભાઈ હવે સમજાવો આ શું કરવાનું. સમારંભમાં મને કે એક પાગલને મુક્તિપત્ર આપવાનું છે, તેવો તો સંસ્થા છોડી જવા તૈયાર નથી, પણ ભવિષ્યમાં પાછો ફરીશ એ શરતે એ તૈયાર થયા છે, એટલે એનું મુક્તિપત્ર તમારા વરદ હસ્તે આપવાનું. એટલે સેક્રેટરીએ મને આપ્યું મુક્તિપત્ર, એને દેવા હતું. મેં વળી એને એક વસ્તુ મોઢું રાખ્યું, પણ મેં પાગલને પૂછ્યું, મેં કીધું આ બીજું બધું ઠીક, તમને પાગલ પણ શેનું હતું? તો પાગલ કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજતો. હાલ લે, એને કીધું એટલે આ શાહબુદ્દીન રાઠોડ હું છું? મને કે ત્રણ મહિના થાય છે પણ સારું થઈ જાય, માટે દાખલ થઈ જાઓ. મારે હવે પાગલે દાખલ થવાની સલાહ આપી, દયા માણસો એ બધા દાંત ગજ્યા. ખોટે રસ્તે ચડી ગયેલો માણા ઘણી વાર હાથી મંજીલે આવીને ઉભો રહે એવું બની ગયું. તમે રસ્તો ભૂલી ગયો અને પાસે અહીંયા જ આવી જાઓ, હા ભાઈ અહીંયા જાઉં. એમ એક મંત્રીની મોટર પાગલખાના પાસે આવીને અટકી ગઈ. પાગલ નીકળ્યા બહાર બધા. એક પાગલ કે શું થયું સાહેબ? તો કે એક ટાયરમાંથી ત્રણ બોલ્ટ નીકળી ગયા. તો પાગલ કે એમ કરો, ત્રણેયમાંથી એક એક કાઢી લો અને લગાડી દો, પછી ગમે આ રિપેર કરાવી લેજો. પણ મંત્રીને નવાઈ એટલી લાગી કે મને આશ્ચર્ય કહું એ વાતનું થાય છે કે તમને પાગલને આ સોજો ને મને પ્રધાન વાત થતા કેમ ન સોજો. સાંભળો, પાગલ વળી પાછો કે હું પાગલ છું, કઈ પ્રધાન છોડો છું? અમેરિકામાં કેલિફોર્નિયામાં બે ગુજરાતીઓ મોટર લઈને નીકળ્યા તો રસ્તા વચ્ચે બોર્ડ આવ્યું કે આગળ રસ્તો બંધ છે. આવડાએ વાંચ્યું, ઈ કે ભલે બોર્ડમાં લખ્યું, બાકી રસ્તો હોય કરો તપાસ. મેં આમ સાઈડમાં જોયું તો ચીલા આમ જતા હતા, આમ થઈ કે આમ ન તો કે તો હોય હજુ. એટલે બે નીકળી પડ્યા. એક કિલોમીટર શેતે ગયા તો એવો ભયંકર ભૂકંપ થયેલો કે આમ ખાઈ પડી ગયેલી, રસ્તા નોખા પડી ગયેલા, વચ્ચે ખાય છે. એટલે તો મારાનું છે નહીં, સાચી વાત. ફરો પાછા, એટલે પાછા ફર્યા તો બોર્ડની પાછલી બાજુએ લખેલું કે હવે તો ખાતરી છે ને આગળ રસ્તો નથી. એટલે આગલું લખાણ જે છે ને એ સંતોએ વિદ્વાનોએ ફિલસૂફોએ આપેલી સલાહ છે, પણ પાછા જઈને પાછા જયારે ફરી છે અને જે અનુભવ થાય છે ને એ આપણો પોતાનો અનુભવ છે.
હાસ્ય રસિક શ્રોતાજનોને હાસ્યના મહાસાગરમાં ડૂબકી ખાવ